અત્યાર સુધી આપણને ભુજની અંદર ભૂકંપ થયો એ અંગેની વાતો વિગતો પ્રવચનોમાં આપણે સાંભળવા મળી. પડદા ઉપર પણ આપણને એ દ્રશ્ય બધું દેખાડવામાં આવ્યું છે. એટલે આ રીતે એક દૈવનો કોપ, કારણ કે આપણા ઉપર અધ્યાત્મ અધિભૂતને અધિદૈવી ત્રણ તાપ છે. એ ત્રિવિધી તાપની અંદર જીવ પ્રાણી માત્ર એ મુશ્કેલીઓ ભોગવે છે. એટલે એ પ્રમાણે કેટલીક રીતે આપણને આ દૈવી કૂપો એ હંમેશા આપણા ઉપર છે જ. એટલે વધારે પડતો વરસાદ થાય, આવા ભૂકંપો થાય, રોગ ચાળો ફાટી નીકળે, વાવાઝોડા આવી જાય, આવી બધા એ દૈવના કોપ છે. એટલે દેવ સંબંધી આપણી આપણા ઉપર આવી જાય છે. અને એ દુઃખોની અંદર આપણે બધાએ ધીરજ હિંમત બળ રાખી એનો સામનો કરતા આવ્યા છે. આદિ અનાદિથી આ બધું ચાલે છે, કારણ કે આપણે બધાને એક ભગવાનમાં ખૂબ શ્રદ્ધા છે, ધર્મમાં ખૂબ વિશ્વાસ છે, આપણા ગ્રંથોમાં પણ વિશ્વાસ છે કે જે એમાં લખ્યું છે એ પ્રમાણે બરાબર છે. એટલે એને આધારે આપણે કંઈક આમાંથી બહાર આવી જઈએ છીએ અને આપણે એકબીજાને મદદરૂપ થઈને આપણે બધું કાર્ય કરીને સરળતા કરીએ છીએ. એટલે મુખ્ય આ બધા દૈવી કોપો છે, મનનું પણ એક દુઃખ છે. બધું જ આપની પાસે હોય, બંગલા, મોટર, ગાડીઓ, પૈસા, સમૃદ્ધિ બધું જ હોય, પણ મનનું દુઃખ એક મોટી વસ્તુ છે. ગમે એટલું માણસની પાસે સમૃદ્ધિ કે સાહેબી હોય તોય પણ એના મનની અંદર એક લાગે કે મને હજુ કંઈક ઓછું છે, હવે એનું છે દવા. બધી સગવડ શુભ સાહેબી છે, છતાં પણ માણસને લાગે કે મારા કરતાં કોક મોટો છે, એટલે એ મનનું દુઃખ ચાલુ રહે. અને કેટલાકને એવું હોય કે પોતાને જરૂર છે એના કરતાં વધારે અપેક્ષાઓ, એ પણ એક દુઃખનું કારણ છે, મનનું દુઃખ છે. જરૂર છે એટલું ભગવાન આપે છે આપણને. આપણને ભગવાને આવું શરીર આપ્યું છે, ખૂબ સુંદર કિંમતી આ શરીર છે, એમાં બુદ્ધિ, મન, ઇન્દ્રિયો, આપણા સારા અવયવો આ બધું આપ્યું છે. એનાથી આપણે બધું ભૌતિક સુખ પ્રાપ્ત કરી શક્યા છે. એટલે જરૂર છે એટલું દરેકને ભગવાન આપી રહ્યું. કીડીને કન, હાથીને મન. કીડીને એક થોડું જ ખાવા જોઈએ છે તો એ પણ ફરતી ફરતી કંઈક દાણો મળી જશે, કંઈક ખાડ તો એક પોતાનું નિર્વાહ કરી લે છે. મનુષ્યને પણ ભૂખ્યા ઉઠાડે છે, પણ ભૂખ્યા ભગવાન સુવાડતા નથી. સવારે માણસ ભૂખ્યો ઉઠે, પણ સાંજે કોઈ પણ ઉદ્યમ કરીને સાંજે એનો પોતાનો ખોરાક મેળવી લે છે અને સૂવે છે. એની પાસે કંઈ જ ન હોય, જમીન, જાગીર, પૈસા, ટકા રોડ ઉપર જ હોય, પણ છતાં સાંજે ભગવાન એને ગમે ત્યાં પ્રેરણા થઈને એને મદદ મળી જાય છે, એનું કાર્ય ચાલે છે. એટલે એ રીતે બધું આપણને ભગવાને જેટલું જોઈએ જે રીતે જોઈએ એ મળે છે, છતાં માણસની અપેક્ષાઓ એટલી વધારે છે કે એમાં દુઃખીને દુઃખી રહે છે. અને એ રીતે બધું હોવા છતાં પણ મનમાં થાય કે આ એક માણસ છે એના જેટલું નથી, હું ટોપ પક્યો નથી સત્તામાં, પૈસામાં, બીજામાં, સમૃદ્ધિમાં. એટલે એની ઈચ્છા થાય એટલે આખું જીવન દુઃખીને દુઃખી, પૈસા હોવા છતાં દુઃખી, બંગલો હોવા છતાં દુઃખી, ઝૂંપડામાં રહેનાર માણસને પણ દુઃખી. એને ઝૂંપડાની અંદર રહીને દુઃખી થયા કરે, કારણ જ્ઞાન નથી, સમજણ નથી. જે જ્ઞાન જોઈએ આપણું તે જ્ઞાન નથી, એટલે એને કરીને આપણે દુઃખી રહીએ છીએ. બધાને આપણને મળે છે છતાં પણ દુઃખી, એનું કારણ શું? અજ્ઞાન. શાસ્ત્રોમાં કહ્યું ને, અજ્ઞાન છે આપણને. અજ્ઞાન એટલે શું? કે આપણે સત અસતનો વિવેક નથી આપણને, કે સત્ય વસ્તુ શું છે, અસત્ય વસ્તુ શું છે, સારું છે, ખોટું શું છે. એટલે એ જ્યારે આપણને એનો વિવેકનો ખ્યાલ આવે તો પછી આપણને આ દુઃખનું કારણ બહુ રહેતું નથી. સત્સંગ કરતાં કરતાં વિવેક આવે છે. શાસ્ત્રોમાં કહ્યું, મોટા પુરુષ કહ્યું, ભગવાન સ્વામિનારાયણ કહ્યું, ગુણાધ્યાન સ્વામી બીજા પણ જે આપણા અવતારો થયા છે, મહાવીર પ્રભુનો આજે એ ધર્મની વાત કરીએ છીએ, એમને પણ આપણા સુખ દુઃખની અંદર કેમ જીવન જીવવું બધું કર્યું છે. એ સુખ દુઃખ આવે સર્વ ભેળું તેમાં રાખજો, સ્થિર મતિ જાળવીશ મારા જનને અતિશય જતન કરીશ. એ સુખ દુઃખ આવવાનું છે પણ એમાં સ્થિર મતિ રાખજો. તમે એ બધું છે એ વખતે નાશવંત છે એવું એક જ્ઞાન સાથે જીવશો તો કંઈ વાંધો નહીં આવે. તો એ પ્રમાણે આપણે જ્ઞાનની જે જરૂર છે એ આત્માનું જ્ઞાન આપણા જીવનમાં દ્રઢ થાય તો વાંધો આવે. એ સત્સંગથી આવે છે કે સત્સંગ કરતાં કરતાં વિવેક આવે, કે એવા મહાન પુરુષો જે આપણા થયા છે દરેક સંપ્રદાયની અંદર દરેક ધર્મોની અંદર મહાન વ્યક્તિઓ થયા છે, એ એવું એક સુંદર જીવન જીવ્યા છે કે એનું જીવન જ આખું પ્રેરણારૂપ આપણે છે. એ ભગવાન રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, મહાવીર સ્વામી આવ્યા હોય કે પછી એ પ્રમાણે આપણા શીખ સંપ્રદાયની અંદર પણ આપણે ગ્રંથ સાહેબને આપણે માનીએ છીએ, એમ બીજા પણ દરેક ધર્મોની અંદર છે, હિન્દુ મુસ્લિમ કે જે પછી આપણા શિવ સંપ્રદાય શક્તિ સંપ્રદાય હોય બધા સંપ્રદાયોની અંદર પણ એક આપણે છે એ માન્યતાઓ આપણી છે. એ દરેક પુરુષો આપણને આ એક માર્ગ બતાવી ગયા છે અને એ માર્ગનું એક જ્ઞાન કરવાનું છે. આપણા મનથી મારેલું જ્ઞાન કે ધર્મ છે કામ નહીં કરે. મહાન પુરુષો જેને પોતે અનુભવ કરીને જે વાત લખી છે અને એની અંદર વિશ્વાસ રાખીને એ પ્રમાણે ચાલીએ તો, પણ મન માને જો આપણે ચાલીએ તો દુઃખ જ આવે. મન છે દુઃખનું કારણ છે, મેં કહ્યું મન છે દુઃખનું કારણ છે એટલે આપણી પાસે હોવા છતાં મન એમ કે ગોટા વારે. એટલે કહ્યું શાસ્ત્રો કે મન એવું મનુષ્યનામ કારણ બંધ મોક્ષ, કે મન છે એ બંધનનું કારણ છે અને મોક્ષનું પણ કારણ છે. કારણ કે મન છે એ તર્ક વિતર્ક કર્યા જ કરે, કંઈ સંકલ્પ વિકલ્પ કર્યા જ કરે કે આ છે તે છે ફલાણું છે, એટલે એ જોયા જ કરે, બીજાનું જોયા કરે કે આને આમ દાણું આમ છે આમ તેમ, પણ અંદર નથી જોતો કે આ શું છે. જો એને કરે જોઈએ તો એ વસ્તુની ખ્યાલ આવે કે ખરેખર આપણે જે સુખનો આધાર શું છે, સુખ જેને લઈને આપણને છે એ આપણે જો વિચાર કરીએ તો ખબર પડે. એટલે મન છે એ દુઃખનું કારણ છે અને સુખનું કારણ પણ છે, પણ એ સત્સંગ થાય ત્યારે એને એનો વિવેક સમજાય તો પછી એને દુઃખ કોઈ જાતનું રહેતું નથી. નરસિંહ મહેતાએ કહ્યું કે જ્યાં સુધી આત્મતત્વ ચીન્યો નહીં ત્યાં સુધી સાધના સર્વ ખોટી. બધા આપણે ઉપાયો કરીએ છીએ સુખને માટે, ક્યાંથી ક્યાં સુખ મળે, કેવી રીતે મળે, તપમાં વ્રતમાં દાનમાં આ બધા સાધનોથી પણ મેળવવા માગીએ છીએ. પૈસા ટકા બીજું ત્રીજું મળે, સમૃદ્ધિ મળે, એમાંથી સુખ મળે, આવી બધા આપણા પ્રયત્નો છે શું કે. પણ નરસિંહ મહેતા કહે છે એ બધી સાધનાઓ છે એનાથી કંઈ શાંતિ નથી. જ્યાં સુધી આત્મતત્વ તમારા આત્મામાં જે સુખ છે, જે પરમાત્મા બેઠા છે, જે પરમ તત્વ છે, એ તત્વનો જ્યારે તમને જ્ઞાન તમને અનુભવ થશે અને તો તમને સુખ જ છે. જ્યાં સુધી આત્મતત્વ ચીનો નહીં, ચીનો એટલે એનો તમે ખોજ કરી નથી, એની સાધના કરીને એને પોતે સિદ્ધ કર્યા નથી, તો તમને બધા જ સાધનો આ બધા છે કે જે સમૃદ્ધિ દુઃખનું કારણ છે કે નાશવંત છે. શરીર પણ નાશવંત છે, શરીરથી પ્રાપ્ત કરેલી બધી વસ્તુ પણ નાશવંત છે. જો શરીર નાશ પામવાનું છે તો આ વસ્તુ નાશ પામવાની છે, તો પછી અમારે શું કરવાનું છે નહીં કે આપણા બધું અનેક રાજા મહારાજો મૂકીને ગયા છે અને બધા એને આપણે જોઈએ, રાજા બી દુખિયા, રંક બી દુખિયા, ધનપતિ દુઃખિત વિકારમાં, વિના વિવેક ભેક્ષબ દુખિયા, સંત સુખી સંસારમાં. કે રાજાઓ પણ મોટા મોટા હતા તો રાજ હોવા છતાં પણ એકબીજાના રાજને પડાવવું, એકબીજાને આ તે બીજું તે ચાલ્યા જ કરતું. આજે પણ આ ઘણી સમૃદ્ધિ છે છતાં પણ એકબીજાની અંદરની આપણા જીવનની અંદર પડ્યા છે કામ ક્રોધ લોભ ઈર્ષા માન, એકબીજાને રાગ દ્વેષ, એ નુકસાન આમ કરવું તેમ કરવું, એ બધાના કારણથી માણસ દુઃખી છે. પણ એ બધું નાશવંત વસ્તુ જો સમજાય તો પછી આપણને વાંધો કોઈ જાતનો આવે નહીં. એટલે એ કહ્યું કે તમારામાં જે સુખનો આધાર પરમાત્મા કહે. તુલસીદાસે કહ્યું સુરપુર નરપુર નાગપુર તિરમે સુખ નહીં, કાં સુખ હરી કે ચરણ કાં સંતન કહેવાય, કે સુખનો આધાર તો પરમાત્મા છે. એટલે રાજાઓ પણ દુખ્યા રહ્યા, શેઠિયાઓ કે મોટા કરોડપતિ અબજોપતિને પણ દુખ્યા ગયા, કારણ બધી મિલકત હોય તો પછી હવે એને કેવી રીતે વ્યવસ્થા કરવી એ પણ દુઃખનું કારણ, વધારે પડતું આવી જાય તો કેવી રીતે વ્યવસ્થા કરવી એ વિચાર આવે કે આટલું બધું કેવી રીતે વ્યવસ્થા થશે. એટલે એની ચિંતામાં ચિંતામાં આખું જીવન પૂરું થાય ને જે આત્માનું કરવાનું રહી જાય. એટલે ધનપતિ દુઃખિત વિકારમાં વિના વિવેક ભેખ શબ્દ દુખ્યા, કે મારા જેવા ભેખ લઈને બેઠા છે, ઘર બાર કુટુંબ મૂકીને. પણ એમને જો વિવેક નથી તો એ પણ દુખ્યા છે. અહીંયા પછી એમ થાય કે મને આવું સુખ મળ્યું નહીં, આવી વ્યવસ્થા મળી નહીં, મને આ મળ્યું નહીં, તો એ વ્યથા છે. હરી ઈચ્છા એ હરે ફરે કરે, બસ એને તો એક જ વિચાર હોય છે, ભગવાન ઈચ્છાથી જે કંઈ મળે એનામાં શાંતિ સુખ માનવાનું. જે સવિ સુવિધાઓ મળી ના મળી કરી તો પણ ભગવાનની અંદરની જે આપણી એકાગ્રતા છે એ સાધ રાખી અને કરે તો એને દુઃખ નથી. પણ એને જો આ મને મળવું જોઈએ, આ મળવું જોઈએ, પણ ત્યાગ કર્યો છે પછી એને મળવાનું છે, એટલે ઈચ્છા રાખી એટલે પછી દુઃખનું કારણ છે. એટલે આપણા જીવનની અંદર કોઈ જાતની ઈચ્છા નથી, એવા પુરુષો મળે તો એ આપણું કલ્યાણ સિદ્ધ કરે છે. તો એ કરવા માટે કહ્યું કે જે સુખનો આધાર મેં કહ્યું ને પરમાત્મા છે, એ પરમાત્માનો અનુભવ આપણને થાય, આત્માનો અનુભવ થાય ત્યારે આપણને પછી આ બધી વસ્તુની અંદરની મમતા છે, આસક્તિ છે, છૂટી જાય છે. એટલે પછી ગમે એટલું આપણા જીવનની અંદર આધ્યાત્મિક મનનું દુઃખ આવી જાય કે દૈવી કોપ આપણા ઉપર આવી જાય કે મુશ્કેલી આવી જાય તો પણ એની સ્થિર પતિ રહે. ગીતામાં જેમ કહ્યું સ્થિત સ્થિત પ્રજ્ઞશ્ય કા ભાષા, સ્થિત પ્રજ્ઞ જે માણસ હોય એની એની એનું 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 જીવન કેવું હોય, તો કહ્યું છે ગમે એવા સુખ દુઃખ આવે તો એમાં સ્થિર મતી રહે. આવે છે ને જાય છે ને કરવાનું છે, ભોગવી લેવાનું છે, આ બધાની અંદર ભોગવી લેવાનું. પણ આત્મામાં દુઃખ નથી, આત્મામાં કોઈ દુઃખ નથી, એમાં કોઈ સુખ નથી, એ તો સ્વયં તેજસ્વી છે જ, એને કોઈ આ વસ્તુનો સ્પર્શ થતો જ નથી, મળ્યું કે ના મળ્યું કરીને. આત્માને કોઈ નાત નથી, જાત નથી, કુટુંબ નથી, પરિવાર નથી, મારું નથી, તારું નથી, રાગ નથી, દ્વેષ નથી, કોઈનું લેવું નથી, કોઈને પડાવવું નથી, કોઈને કરવું જ, બીજાને માટે ઘસાવવું, એ જ એક જ વસ્તુ છે કે દરેક માણસ સારા છે, દરેકમાં સારું જોવાની દ્રષ્ટિ હોય. અમારા યોગીજી મહારાજ એ ખાસ કહેતા ભગવાન સર્વનું ભલું કરો, કેટલી ઊંચી ભાવના, ભગવાન સરેર નહીં, એમાં પછી કોઈ નાત જાતના ભેદ કે કોઈ દેશના ભેદ કે ધર્મના ભેદ છે જ નહીં. એમની એવી જ ઉદાત્ત બહુ ભાવના હતી, દરેકનું સારું. એમ કોઈ પણ આવે તો એને આશીર્વાદ આપે કે ભગવાન તમારું સારું કર્યું. ભાઈ એમ નથી કહેતા કે સ્વામિનારાયણના છે કે આ ફલાણા દિનના છે, બધા જ ભગવાન આપ, બધા એમ જ ભગવાન છે, દરેકમાં આત્મા છે. એ જુએ એને એને કોઈ જાતનું દુઃખ ના થાય વાત કરવાની. તો કહેવાનું છે કે એ પ્રમાણે એને જ્યારે આત્મદ્રષ્ટિ થાય તો પછી સ્વાઈ કહે છે કે આપણને શાંતિ સુખ રહે છે. એટલે એ જે જ્ઞાન છે એ આપણા અનાદિકાળથી મળતું આવ્યું છે. આપણા ઋષિમુનિઓએ જે આખી તપશ્ચર્યા કરીને જે સંશોધન કર્યું, અત્યારે વિજ્ઞાનને શોધન કર્યું છે, એને માટે આપણે બધી આ બધા સુખને સાહેબીને વિકાસ આપણો ખૂબ થયો. અહીંયા આગળ કંઈ જ નહોતું, રેતીના ઢગલા જ હતા અને માણસો કેમ રહેતા તે આપણે જાણીએ છીએ. અને અત્યારે આપણે જોઈએ છીએ કે એની સમૃદ્ધિ વધી ગઈ, વિકાસ થઈ ગયો. આપણી નજર સમક્ષ જોયા 5-5 વર્ષની વાત છે, જ્યાં કંઈ નહોતું ત્યાં આજે બંગલા છે, મોટો ને સગવડ ને રોડ કેટલા થયા છે. એટલે પરિવર્તનશીલ જગત છે, એટલે એ તો પરિવર્તન થયા કરશે. આજે અહીંયા આ છે ને કશું પાલે નહીં હોય, સ્તરને ઠેકાણે જળને, જળને ઠેકાણે થડ, એ પરિવર્તન. આ શરીર છે આજે અહીંયા સારી રીતે મળ્યું છે, કાલે પશુમાં પંખીમાં બીજે ગમે ત્યાં મળી જાય, એ પરિવર્તનશીલ છે. સમૃદ્ધિ છે પણ શરીર જેમ પરિવર્તન, એ પણ પરિવર્તનવાળું, એ સ્થિર નથી. સ્થિર એક પરમાત્મા છે કે એનું કોઈ પરિવર્તન જ નથી, એ છે જ અને છે જ. અને એની અંદર જો આપણું મન સ્થિર થાય તો આપણે પણ સ્થિર થઈએ, કે એ સ્વરૂપનું જ્ઞાન થાય કે ભાઈ આત્માને કોઈ નાદ જાત નથી અને પોતે હું આત્મા ચૈતન્ય છું, એવી એક ભાવના દ્રઢ થાય તો આપણને થાય. એટલે એ જે જાતનું જ્ઞાન, એ જાતની એક સમજણ, તો પછી એવા સંતો જેને સ્થિત પ્રજ્ઞ છે કે જેને કોઈ દાડો કોઈ જાતની આ જગતની માયા મમતા આસક્તિ કંઈ નડતી નથી અને ભગવાનની અંદર જ સકળ જીવન જીવી રહ્યા છે, એનાથી આપણને આ લાભ અને સુખ શાંતિ થઈ જાય છે. એટલે એ માટે કહ્યું કે સત્સંગ કરો. એટલે સત્સંગની અંદર આવા મહાન પુરુષો જે જે સંપ્રદાયમાં થયા છે એમના થકી આપણને આ જ્ઞાન મળે છે. અને એ જ્ઞાનની જેટલી દ્રઢતા થાય એટલા આપણે સુખિયા, જેટલી દ્રઢતા થાય, જેટલું જ્ઞાન થાય એટલું આપણે સુખિયા. પણ એ જ્ઞાન ન થાય તો દુખિયા છે. એટલે દુખિયાને ટાળવાનો ઉપાય તો સુખિયાનો વિચાર કરો. અમારા ગુણાત્યાન સ્વામી એક થઈ ગયા, એમને કહ્યું કે તમારે સુખિયા રહેવું છે, એ સુખિયા આ સમૃદ્ધિ પૈસાથી નહીં થાય, પણ તમારામાં એક જ્ઞાન થશે, સમજણ થશે તો છે, કે તમારે જો સુખિયા તો દુખિયાનો વિચાર કરો, કે જેની પાસે મકાને નથી, ખાવાનું નથી, કપડાં નથી, કાંઈ જ સગવડો નથી, એના કરતાં આપણે ખાવાનું મળે છે, કપડાં મળે છે, આપણે બંગલામાં નથી રહેતા પણ ઝૂંપડામાં રહીએ છીએ, સારા મકાનમાં રહીએ છીએ, આ બધી વસ્તુનો વિચાર કરીએ. પછી મારાથી બોલાનું મોટું મકાન છે, મારાથી એને પૈસા વધારે છે, મારાથી આને આ જોયા કરો તો દુખ્યા છે, તમારું સુખ ભોગવી ના શકો, બીજાનું દુઃખ જોયા જ કરો, અને દુઃખ થયા હોય જોઈને. એટલે ઘણું કંઈક વાત નાની છે, પણ એની અંદર આખું આપણું તત્વજ્ઞાન સમયેલું છે કે તમે દુખિયાને જો વિચાર કર્યા કરો, તમને સુખ, સુખને સુખ જ છે, કંઈ દુઃખનું કારણ છે જ નહીં. અને એ તમારે બીજી આવી રીતે જે વિચાર હશે તો બીજાને તમારી ભાવના પણ એવી થશે કે ભાઈ કોઈ દુઃખી છે મારે એને મદદ કરવી. એને માટે એ છે, આજે આપણે બધાને જે વિચાર આવ્યો કે આ ભૂકંપ થયો છે, કઈ વાર જે કંઈ પ્રસંગો બને છે એની અંદર આપણે વિચાર આવ્યો સાથે કે આપણે જાણીએ છીએ કે ભાઈ દુઃખી થયો, એટલે મારે એને કંઈ મારી પાસે જે કંઈ હોય તો મદદ કરી. હજી અનેક માણસોએ જે અહીંયા ત્યાં જ્યારે જ્યારે આવા પ્રસંગો થાય ત્યારે મદદ કરે છે. હવે એ માણસને એક જ છે કે અંદર ભગવાન બેઠેલા છે, પ્રેરણા જ કરે છે. તેને શું છે, દુખિયાનો વિચાર કર્યો કે ભાઈ એ દુખ્યો છે મારે એને મદદ કરવી જોઈએ, એના કરતાં મને ભગવાને આપ્યું છે કંઈ બુદ્ધિ શક્તિ જે છે એનાથી મારે જે કંઈ બને એ કરવું જોઈએ. અને એ માનવનો ધર્મ છે, એ આપણો ધર્મ છે કે આપણી પાસે જ્યારે કંઈક પણ છે ભગવાને આપ્યું છે તો આપણે એ રીતે બીજાને માટે હંમેશા વિચાર કરવો જોઈએ કે એને દુઃખ છે તો મારે મદદરૂપ થવું જોઈએ, એને કંઈક શાંતિ આપણે કરવી જોઈએ. એ આપણો એક ધર્મ છે, આપણે અનાદિકાળથી કે પરોપકાર બીજાને પરોપકાર માટે જ આપણું જીવન પણ પરોપકાર માટે જ ભગવાન આપ્યું છે અને આત્મકલ્યાણ માટે આપ્યું છે. એ વિચાર રાખીને હંમેશા આપણે જો ચાલીએ તો આપણને કોઈ જાતનો વાંધો આવે નહીં. એટલે આ ભૂકંપની અંદર મેં કહ્યું એ તો બધું આપણું ચાલ્યા કરે છે, પણ એની અંદર આપણું ભારતીય જે તત્વજ્ઞાન છે એ તત્વજ્ઞાનને આપણે જો બરાબર સમજીએ અને સમજીને આપણો વ્યવહાર, સંસાર, નોકરી, ધંધો, દેશ પરદેશ ગમે ત્યાં જઈએ તો પણ આપણું જે આ વસ્તુ છે, આપણા સંસ્કાર છે, આપણી સંસ્કૃતિ છે અને આપણા જે ભગવાનની અંદરની શ્રદ્ધા અને વિશ્વાસ છે એને દ્રઢ રાખીને જેટલું કાર્ય કરશું એટલું શાંતિમય થશે અને બીજાને આપણે ઉપયોગી થઈશું, બીજાને માટે મદદરૂપ થશે. એટલે આજે અહીંયા ભૂકંપની અંદર હમણાં જે વાત કરી એ તો ભગવાનની ઈચ્છાથી બધું થાય છે. બે સંસ્થા એ જરા કામ જે કર્યું એ વાત થઈ, પણ એની અંદર આ અનેક મકાનો સહકાર છે. સંસ્થાએ કામ કર્યું છે એ તો ભગવાનની ઈચ્છા, તમને જે પ્રેરણા થઈ એ પણ ભગવાનની ઈચ્છા, અને ત્યાં આગળ જઈએ જે લોકોને મદદ મળી એ પણ ભગવાનની ઈચ્છા, એમના પર દુઃખ આવી પડવું એ પણ ભગવાનની ઈચ્છા. કારણ કે એ રીતે જ મૃત્યુ નિર્ધાર હોય છે, દરેકનું મૃત્યુ છે એ કોઈ પણ રીતે નિર્ધારિત હોય છે, એમાં નિશ્ચિત થઈને જ આવશે કે જન્મ્યા ત્યાંથી જરૂર જાનો મરવાનો. એટલે આપણો એક લેખ જ હોય છે કે તમારું આ રીતે મૃત્યુ થવાનું છે, ગમે એટલી વ્યવસ્થા કરીએ તો પણ એ મૃત્યુ આવીને ઊભું જ રહેવાનું છે. એટલે એ તો વસ્તુ બને જ, પણ એ બધાની અંદર પાછી ભગવાનની એવી પ્રેરણા થાય છે કે આજે તમે બધા અહીંયા રહ્યો છો, ભૂજ ક્યાં પડ્યું છે કંઈ આપણે સેવન છતાં પણ છે, ક્વિન્ટલ ત્યાંથી અમેરિકાથી દોડીને આવ્યા, કે એને પણ પ્રેરણા ભગવાને કરી કે મારે પણ આમાં કંઈક મદદ કરવું, મદદરૂપ થવું. એટલે ક્યાં ક્યાં દેશ દેશના ક્યાંથી ક્યાંથી માણસોની પ્રેરણા થઈ ગઈ, એટલે ભગવાનની પ્રેરણાની વસ્તુ છે. એમાં કોઈ વ્યક્તિને કે કોઈ એક સંસ્થાની વાત નથી, પણ બધાનો સહકાર થયો તો થાય, એના મોટું સહકાર વગર કશું થઈ શકે નહીં. આ એક વ્યક્તિનું કામ નથી, એક સંસ્થાનું કામ નથી, એક સામાજિક સંસ્થાનું કામ નથી, એક સરકારનું કામ નથી, બધાનો સહકાર જો હોય તો આવું મોટું કાર્ય ભગીરથ કાર્ય છે. એ તો મારા ભરતભાઈ આવી ગયા છે, બધા ભાઈઓ અહીંયાથી પણ આવ્યા છે, એમને બધાએ જોયું છે નજરો નજર, એ કંઈ સામાન્ય કામ નથી. અને એક માણસો નાશ પામી ગયા છે, બધા મકાનો તૂટી ગયા છે. હવે એકદમ ઊભું કરવું એ કંઈ ઠેર નથી, એક વ્યક્તિ કરી શકતા નથી, પણ જેમ છે અનેક હાથ રળિયા એમના, કે ભગવાને આપણને જે બે હાથ આપ્યા છે, બે હાથ તમારા બીજાના ત્રીજાના લાખો માણસના બે હાથ આમ ભેગા થાય કેટલું ભગીરથ કાર્ય થાય છે એ આપણે જોયું, કે પ્રાથમિક સુવિધાઓ બધી પ્રાપ્ત થઈ ગઈ, એ લોકોને ખાવાનું પીવાનું કપડાં લત્તા બીજું ત્રીજું છે. હવે મકાનની વાત છે એ પણ આપ બધાએ વિચાર કર્યો અને રાત દિવસ મહેનત કરીને ખૂબ સારી મહેનત કરી. મારે ધન્યવાદ છે આપ બધાને કે આ અહીંયા અરે આપણે શું જાણે ભાઈ ત્યાં તો થયા કરે આપણે શું છે એવો પણ વિચાર આવ, પણ આપણી અંદર એક ધર્મ ભાવના છે, ગમે તે ધર્મનો હોય કે ગમે તે દેશનો ગમે તે નાતના હોય તો પણ માણસને દુઃખી માણસને મદદ થાય એટલે આપણે કરવી જોઈએ. એ આપણી સંસ્કૃતિને લઈને આપણે બધાએ પુરુષાર્થને પ્રયત્ન કર્યો છે એ બહુ સુંદર છે અને ખૂબ સારું મોટું આપણું દાન છે. અને એ પ્રમાણે આપણા વિચારો પણ સારા છે, કાર્યકર્તાઓ બધા સુનિલભાઈ છે, રમેશભાઈ ભાઈ આપણે ભરતભાઈ છે, અમારા પીડી પટેલ છે, બીજા બધા બેઠા છે મોટા ભાઈઓ, અને એમના મળીને ઇન્ડિયન એસોસિએશને આ મોટું કાર્ય ઉભું પાડ્યું છે આની અંદર મદદરૂપ કરવા, તો ભગવાન તમને બીજી રીતે અનેક ગણું આપશે. આપણે કરીએ છીએ એ લેવા માટે છે, સૂર્ય છે પાણી ખેંચે છે પણ હજારો વરસાદ આપવા માટે છે, એમ ભગવાનને પણ આપણે છે કાપીએ છીએ તો ભગવાન બીજી રીતે આપણને આપે છે. ભગવાન કંઈ લઈ લેતા નથી, સારા કામમાં તમે કર્યું છે તો તમને બીજી રીતે પણ એનો લાભ થયા જ કરશે. એટલે એક તો આપણા આત્માને પણ શાંતિ થાય કે મેં આજે કોઈને માટે કાંઈ કર્યું છે, એટલું આપણે કર્મ છે એ પણ આપણને શાંતિ આપશે. તો અત્યારે બધાને એટલા માટે છે કે આવું ઇન્ડિયન એસોસિએશન, બીજા જે ભાઈઓ છે જેને જેને આની અંદર જે કંઈ મદદ કરી છે નાની મોટી પોતાની, કે બહુ સારું કામ છે એવું કોઈ કહ્યું છે તોય પણ એનું કલ્યાણ થશે. કારણ કે આ તો મોટો યજ્ઞ છે, યજ્ઞની અંદર એવું છે કે ક્યારે આપણાથી ના આપી શકાય તો કાંઈ નહીં, તો પૈસો ના હોય તો દેહથી સેવા, દેહથી ના હોય તો મનથી વચનથી પણ બોલો કે ભાઈ આ કામ સારું, એટલું કોઈ કહેતો પણ એને પણ એટલો જ લાભ મળે છે, એટલું જ પુણ્ય મળે છે એને, એટલું જ એનું કાર્ય થાય છે. તો આ બધાને જે કંઈ આપણે કર્યું છે બધાને ખૂબ ધન્યવાદ છે. ભગવાન તમને આવી નવું બળ શક્તિ આપે અને આપણા દ્વારા આવા કાર્યો થતાં રહે એ ભગવાનને પ્રાર્થના, સાથે સાથે આપણને જે આપણું આધ્યાત્મિક જ્ઞાન છે એ પણ આપણને પ્રાપ્ત થાય, કે જેથી કરીને ગમે ત્યાં પ્રસંગોની અંદર આપણને શાંતિ સુખ પ્રાપ્ત થાય અને બીજાને મદદરૂપ થઈને આપણે આત્માનું કલ્યાણ કરી શકીએ એવું બળ ભગવાન સર્વને આપે. પ્રાર્થના.